Ya Ali Madad, Al-Wise, Rai Abu Ali Mishneri, Wise number 580.
And the prince said, Bhutai Pasha Asya, Mane Vyakarna Saridhi, Mane say you are right, it was very difficult for you. Taramate Bhav Mishkil Ode, E Sati Vakya. Mane Kanyone, આની વ્યાખ્યા આ થઈ શકે છે, કારણ કે એ વસ્તુ એવી જ રીતે સમજાવી શકાય છે કે આ બલ્બ છે, એની અંદર આપણને ખબર છે કે ઇલેક્ટ્રિસિટી છે. કેન યુ સી ધ ઇલેક્ટ્રિસિટી વિધાઉટ બલ્બ? આ અત્યારે બલ્બ ન હોય અને પાવર તો અહીંયા છે, વાયરથી મૂકેલો છે, હાથ નીચે અંદર તો તરત જ થોડો લાઈ રહેલા થઈ જાય, એટલું બધું પાવર છે એમાં. તો ફક્ત બલ્બ નથી, ઇલેક્ટ્રિસિટી જે દ્રશ્ય થાય છે એ થઈ શકતી નથી. ધ પાવર ઇઝ ધેર, પાવર ક્યાં છે? પણ એને બલ્બની જરૂર છે. તે પ્રમાણે આ અગાધ શક્તિ ખુદાની ખુદાઈની, એને આ બલ્બ શરીર રૂપી જે છે એની અંદરનું જે મન અને હૃદય છે એ એના બલ્બ તરીકે કામ કરે. અહીં જો એની અંદર એ પાવર ઉતરે તો એનો જે ઝબકારો શક્તિનો થાય એને મૂળ કહી શકાય. બાકી પુરાણની અંદર જે એમનું સ્પષ્ટીકરણ છે તે મિશનરી અબોલીએ આપને સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યું કે ખુદા પોતે મૂળ તેને કહે છે, એનું પુરાણની અંદર આ પ્રમાણે ખુલાસો આપ્યો છે. આથી વિશેષ હું નથી ધારતો કે આપણે વધુ ખુલાસાની અપેક્ષા બી રાખીએ, કારણ કે એ આપણી શક્તિની બહાર દીવા. હવે બીજા સવાલ ઉપર આવીએ, એ પેલા એક નાનકડો સવાલ છે. શા માટે પૂછવામાં આવે છે તો ખબર નથી, કારણ કે આજે આપણે બેતુલ ખ્યાલની વાતો કરવી જોઈએ. પણ અહીંયા પૂછવામાં આવ્યું છે, બેતુલ ખ્યાલ સંબંધિત છે કે જમાતના ચાલુ મુખી કામડિયા અને મુખ્યાની કામડિયાની પાસે ચાંદ રાતના જમાત સાંકો નસાવે છે, અને હાલ થોડી મુદત થયા બેતુલ ખ્યાલના મુખી કામડિયા અને મુખ્યાની કામડિયાની પાસે તે મંડળીના મેમ્બરો સાંકો નસાવે છે કે જે આપણા પવિત્ર 48મા ઇમામ સુલતાન મનુષ્યના ફરમાન અનુસાર છે. આ બંને સાંકાઓ વચ્ચે તફાવત છે? જનરલ ચાંદરાતના છાંકા માટે એવું કોઈ ફરમાન છે? સવાલ બહુ ઇમ્પોર્ટન્ટ નથી કે જેથી હું મિશનરીને તકલીફ આપી શકું, કારણ કે આ બંને માટે આગળ એ ઇમામ સુલતાનના મતના ફરમાનો છે. બેતુલ ખ્યાલની મંડળીમાં છાંટો નખાવો અને ચાંદરાતની મંડળીમાં પણ છાંટો નખાવો, એ બંનેના માટે ફરમાનો થયેલા છે. એટલે હું એને વધુ ઇમ્પોર્ટન્સ અને ટાઈમ ન ગુમાવતા એ સવાલને બાજુએ મૂકી દઉં છું, અને આશા રાખું છું કે કોઈ વખતે મિશનરીઓ પોતાની વાયસની અંદર એ પરમાણુ વાંચી સંભળાવશે. બીજો સવાલ છે, બૈતુલ ખ્યાલની બંદી માટે હું દરરોજ જમાતખાને જાઉં છું. મૌલાની મહેરબાનીથી ચારેક વર્ષ પહેલા મોટા કામની બંદી માટેનો બોર મેળવવામાં ભાગ્યશાળી બન્યું છે. હવે મહત્વની વાત એ છે કે જયારે હું પરોળીએ જમાતખાને જાઉં છું અને 4-5ની બંદગીમાં સામેલ થાઉં છું ત્યારે મારા મગજમાં ખરાબ વિચારો આવવાની શરૂઆત થઈ જાય છે, અને એ માટે મને પસ્તાવો પણ બહુ થાય છે. એ ટાઈમે એવા ખરાબ વિચારો આવે છે કે મને પોતાને પણ એમ લાગે છે કે આવા વિચારો મારા મગજમાં શા માટે આવે છે, અને આવા ખરાબ વિચારો માટે હું પાપી ગણાઉં ખરો? મારા મત મુજબ જો કોઈ પણ મનુષ્યને આવા વિચારો આવતા હોય તો તે જરૂર પાપી ગણાય. સવાલ પૂછનારે જજમેન્ટ પણ ના આપી દેવું જોઈએ, ધેટ્સ રોંગ. સવાલ પૂછે એવી રીતે પૂછે કે પોતાને ખબર નથી, પણ પાછો પોતે કહી દે કે હું ધારું છું કે આમ હોવું જોઈએ તો એ જજમેન્ટ ઇઝ ધેર, ધેન હી ડઝન્ટ નીડ ટુ આસ્ક. એક વાત તો હું જરૂર કહીશ કે આપણા ઇસ્માઇલી ધર્મના જે નિયમો છે તે હું બરાબર પાલન કરું છું. એમાં કોઈ જાણે અજાણે ભૂલ થતી હોય તો મૌલા જાણે. પરોઢિયાની બંદગી સિવાય બીજા કોઈ પણ ટાઈમે જમાતખાનામાં અથવા તો જમાતખાનાની બહાર ક્યાંય મને એવા ખરાબ વિચારો નથી આવતા, તો શું હું પરોઢિયાની બંદગી માટે લાયક નથી? જો હું પરોઢિયે જમાતખાને જઈ અને ખરાબ વિચારોના લીધે ધર્મના બદલે પાપ કમાતો હોઉં તો શું મારે પરોઢિયે જમાતખાને જવું બંધ કરવું? મને જે વિચારો આવે છે તે સેક્સ, રોમાન્સ યા પૈસાના નથી હોતા, તો આપ સાહેબ જરૂર મને કોઈ રસ્તો દેખાડશો તો મહેરબાની. આ સવાલ હું મિશનરી અબોલીભાઈને આપું છું આપને સમજાવવાના માટે. આમાંની ઘણી બાબતો તો એમણે પહેલા જવાબની અંદર કહી દીધી છે, એટલે બાકી ટૂંકમાં આપને એવન એનો જવાબ આપશે, અને ત્યાર પછી હું ભાઈ શમસુદ્દીનને પણ એ જ સવાલ પેશ કરીશ.
राइस साहब मेरे को कहते हैं तीन तीन मिनट बोलना और खुद दस दस मिनट बोलते हैं। जज को इजाजत है बिल्कुल। एक कपड़ा मैला हो गए, साबुन और पानी से उसको हम धोएं तो क्या रिएक्शन होएगा? उसमें से मैल छूटी होके बाहर निकलेगी। जिस भाई ने या बहन ने ये क्वेश्चन लिखा है, मैं उसको मुबारक देता हूँ। उसका दिल बहुत अच्छा है, वो सिंसियर है। अपनी अगर वो प्रैक्टिस बैतुल ख्याल की चालू रखेगा तो 5-7 महीने के अंदर उसका जो दिमाग है बुरे ख्याल करना छोड़ देगा, आस्ते आस्ते घटते जाएंगे और उसका मन साफ हो जाएगा। इसलिए उसको डरने की कोई जरूरत नहीं।
मानु छू के आ सवाल ना जवाब में વધારે કઈ પ્રકાશ પાડવા જેવું ખાસ નથી। એટલું ટૂંકમાં કહીશ કે એક ફિલોસોફરે કહ્યું છે કે તમને ઇબાદત બંદીની અંદર કોઈ પણ પ્રકારના વિચારો આવે, પછી સારા યા ખરાબ કોઈ દુનિયાદારીના ખ્યાલો આવે, તો એ કહી છે કે તમે એ ખ્યાલો કે વિચારોની સામે તમે કદી પણ જેને કે અથડામણ થાય એવું નહીં કરજો, એટલે કે એની સામે તમે ફાઇટ નહીં કરજો કદી પણ। આવવા દેજો વિચારને, ગમે તેવા વિચાર હોય આવવા દેજો, એ ફિલોસોફર કહે છે। કારણ શું કે તમે અગર જો એ એક તમારા ને એના વચ્ચે એક સંબંધ છે, અગર જો તમે એની સામે ફાઇટ કરશો ને ખેંચતાણ કરશો તો એને વધારે જોર, એનો જોર વધારે પકડશે, કારણ કે એ પણ વધારે ખેંચશે। પણ તમે એને ઢીલું મૂકી દેશો તો આહિસ્તા આહિસ્તા એ મન ખેંચાતો દાશે। એક દિવસ તમે ઢીલું મૂકશો, તમને ભલે ઇબાદતમાં એક મિનિટ પણ ધ્યાન ન રહ્યું, એ ફિલોસોફર કહે છે, તમે છોડી દો વિચારને આવવા દો। એ પ્રમાણે તમે દોરીનું ઢીલું મૂકશો, આહિસ્તા આહિસ્તા સમજો કે બીજા દિવસે, ત્રીજા દિવસે, પાંચ દિવસે, અઠવાડિયાએ તમારા એ આવતા જે વિચારો છે એ આસ્તે આસ્તે ઓછા થતા જશે। પણ જેટલા પ્રમાણમાં તમે એની સાથે સમજો કે લડાઈ કરશો, એને ભૂલવાની કોશિશ કરશો, તો તેમ તેમ એ વધારે જોર પકડશે। જેમ જેમ ઢીલું મૂકશો તેમ તેમ સમજો કે દિવસો વીતતા એ વિચારો નરમ પડતા જશે, અને એક વખત એવો આવશે કે એ વિચારો આવતા બંધ બી થઈ જશે। કે જેમ મિશનરી સાહેબ આપણને અગાઉ સમજાવી દીધું કે એમ મન સમજો કે પછી આપણા જે ધ્યાન મગ્ન રહીએ છીએ એમાં એ મનનો પણ સમાવેશ થવાથી પછી એ મન આપણો દોસ્ત બની જાય છે, એટલે કે એનું ઢીલું મૂકવાથી એ વિચારો આવતા આસ્તે આસ્તે ઓછા થઈ અને પરિણામે બંધ થઈ જશે। એટલે કે એ ફિલોસોફર કહે છે કદી તમે એની સામે અથડામણ નહીં કરજો, ખેંચતા નહીં કરજો, ઢીલા મૂકી દેજો। આ પ્રમાણે પ્રેક્ટિસ કરવાથી હું માનું છું કે ફિલોસોફરના કહેવા મુજબ આ પ્રમાણે આપણે ટ્રાય કરી જોઈએ તો અનુભવ થઈએ છીએ, આપણને ખાતરી થશે। આશા રાખું છું કે એથી વધુ પ્રકાશ પાડી શકાય એમ નથી।
સમરી કરવાની કઈ જરૂર નથી। ટૂંકમાં બંને વક્તાઓએ જવાબની અંદર એક જ વસ્તુ સમજાવી છે, વિચારો ધીમે 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 હટતા જશે, મન સ્થિર થતું જશે। સવાલ પૂછનારનો સવાલ એ હતો કે મને ખરાબ વિચારો આવે છે, કે જે ઓર્ડિનરી કોર્સ ઓફ લાઈફની અંદર સવાર સાંજ મારા કામ ધંધામાં કે બીજા કોઈ બી વખતે મને એવા વિચારો આવતા નથી, પણ જયારે બેઠક ઉપર બેસું છું ત્યારે જ મને ખરાબ વિચારો આવે છે, તો શું બેઠક ઉપર બેસું મારા માટે સવાબની બદલીમાં અથવા ફાયદાની બદલીમાં પાપ છે? આ એનો સવાલ હતો કે આ ખરાબ વિચારો આવવાનું કારણ શું? જરૂર એના માટે રેમેડી હોવી જ જોઈએ। વિચારો આવે, હું બંદગી ઉપર બેસું છું ત્યારે જો હું ક્રિકેટ સારું રમતો હોઉં તો મારા વિચાર ક્રિકેટમાં ચાલ્યા જાય, ફૂટબોલ સારું રમતો હું ફૂટબોલમાં ચાલ્યા જાય, વેપાર સારો કરતો હું વેપારમાં ચાલ્યા જાય। આ માણસને કહે છે કે રોમાન્સ, સેક્સ, પૈસા કાંઈ નહીં, પણ ખરાબ વિચારો જ આવે છે। સેના? ચોરી, ખૂનામરકી, બદમાશી, ગુંડાગીરી, સેના વિચારો? ટૂંકમાં એ વિચારો પોતાનું હૃદય ખોલી નથી શકતો, તો કહે છે કે મને કંઈક ખરાબ વિચારો આવે છે। જરૂર એ મારા બંધુને હું એટલી જ ભલામણ કરીશ, તમારો ખોરાક તપાસો, તમારો ખોરાક તપાસો, તમારો ખોરાક જરૂર સાફ નહીં હોય, ક્યાંક તકલીફ છે, તમારો ખોરાક ચાફુ છે, ચાફુ છે એટલે હલાલનો નથી અથવા દસોંદી નથી। તપાસ કરો, ક્યાંક પણ તમારા કુટુંબની અંદર કોક તમારાથી અજાણે પણ, કારણ કે જે માણસ બંદગી ઉપર આટલી બધી જેને લાગણી છે એ માણસના વિચારો ખરાબ નથી, પણ એને ખબર નથી કે એના કુટુંબની અંદર ક્યાંકથી પણ એવો કોળીઓ આવે છે કે જે એના પેટમાં જાય છે, અને આ માણસ નસીબદાર છે કે આ ખરાબ વિચારો તરીકે આ વસ્તુ જાહેર થઈ અને એને વોર્નિંગ મળે છે કે હિયર યુ આર, તારા ઘરમાં ઉંદર છે. તપાસ કર કે ક્યાં તારા ઘરમાં ચાપુ વાળો છે, એ તપાસ કર કે તને મેલો કોળીઓ વગર દસોંદીનો અથવા તો હરામનો કોળીઓ તને કરાવવામાં આવે છે. આ મારી પર્સનલ એક્સપિરિયન્સ પ્રમાણેની આ એડવાઇસ છે. હવે બીજો સવાલ છે, એક ભાઈ પૂછે છે કે હું શનિ સાંજે તેમજ પરોળીએ દરરોજ જમાખાને જાઉં છું, પરોળીએ જમાખાને જવાને લીધે બપોરના સુવાનું ન મળવાથી હું મારા મોડી રાતોના પ્રોગ્રામોમાં ભાગ નથી લેતો. હવે આપણા ધર્મમાં ચાંદ રાત, સાતમી રાત તેમજ નવમી રાતની મિજલસો આવે છે. હવે જો હું મિજલસોમાં જાઉં તો તે દિવસે પરોળીએ જમાખાને જઈ શકતો નથી, કામકાજના લીધે વહેલાસર સુઈ નથી શકતો, મિજલસોમાં વાઇઝનો લાભ મળી શકે, જ્યારે પરોળીએ જમાખાને જવું પણ ફરજિયાત છે. મિજલસો તેમજ પરોળીએ જમાખાને જવાથી ઉજાગરાને લીધે બીજા દિવસે કામકાજમાં ધ્યાન રાખવાનું નથી, રખાતું નથી. ટૂંકામાં કે જો પરોળીએ જમાખાને તેમજ મિજલસોમાં જવું એ બે સાથે ન બની શકે તો મિજલસમાં જવું કે પરોળીએ જમાખાને જવું. સવાલ હું પહેલે મિશનરી અબોલીને આપીશ, અને જો જરૂર જણાશે તો એ જ સવાલ હું મિશનરી શમસુદ્દીનભાઈને આપીશ.
પરોળીએ જવું,
હા જજમેન્ટ આપી દીધો. હવે શમસુદ્દીનભાઈ તમે ટૂંકમાં તો હું બોલો,
આના જવાબમાં હું એમ માનું છું કે હઝરત ઇમામ સુલતાન મમીશાના પવિત્ર મુબારક ફરમાન અનુસાર આપણને દરેક મંદિરની જે મિજલસો, દાખલા તરીકે નવમી રાત કે ચાંદ રાતની મિજલસ છે કે કોઈ એવી બીજી મંદિરની મિજલસ મહિનામાં એકવાર જ આવતી હોય છે, અને મા બાપનું ફરમાન છે કે એવી મિજલસો થાય તમે મિજલસોમાં ચોક્કસ જરૂર હાજરી આપો, અને મા બાપનું એ પણ ફરમાન છે કે એ મિજલસની અંદર સમજો કે ટાઈમ બી આપ્યો છે કે 11 વાગ્યા સુધી તમે પતાવીને ઘર ભેગા થઈ જાઓ કે જેથી કરીને પાછો સવારમાં આવવા માટે તમને તકલીફ ન થાય. એટલે હું માનું છું કે એક પરોળે જનાર માણસ એ ફરજ સમજીને નહીં, પણ અગર જો એ નૂરી દીદાર માટે અગર એના દિલની અંદર એ તમન્ના અને ધગસ છે, ઇંતેજારી છે, ઈશ્ક અને મોહબત ખેંચાણ છે, તો હું એમ માનું છું કે એ માણસ માટે આ કોયડો કદી ઉભો થાય જ નહીં. એને મહિનામાં એકવાર મજલસ આવે, એ મજલસમાં ભાગ લઈને કદાચ સમજો કે બાકી થાક સુપરા થતા હોય ને એને એમાં દેવા જેવું ન હોય તો એ માણસ વહેલાસર ઘરે જઈ શકે છે અને સમજો કે પાછો વહેલાસર જમાતખાને આવી શકે છે. એટલે મારી માન્યતા પ્રમાણે હાજર ઇમામ એટલે હઝરત ઇમામના સુલતાન મમેશાના ફરમાન અનુસાર એ માણસે મજલસ બી અટેન્ડ કરવી જોઈએ અને સવારના જમાતખાને બી આવવું જોઈએ. આશા રાખું છું કે એથી વધારે કોઈ પણ જવાબ હોઈ નહીં શકે.
બહુ ટૂંકમાં આપણને જવાબો મળી ગયા કે જે સંતોષકારક છે, પણ ઇમામ સુલતાન મમેશાનું એ ફરમાન છે જે પુખ્ત વયની ઉંમરના સ્ત્રી પુરુષોને લાગુ પડે છે, તે એ છે કે ઇમામ સુલતાન મહમદ શાહે ફરમાવ્યું છે કે ઇન્સાનના માટે વધુમાં વધુ 4 કલાકથી 5 કલાકની ઊંઘ બસ છે. એટલે મજલિસમાં આવ્યા બાદ જો આપણને 4 થી 5 કલાકની ઊંઘ મળતી હોય, અને સાથે ઇમામ સુલતાન મહમદ શાહે એ પણ કહ્યું છે એક ટકાને કે દિવસના ભાગમાં 1.5 કલાકથી કલાક આરામ લેવાથી બાકીની જે ડેફિસિટ હોય છે તે પૂરી થાય છે. એટલે દિવસના ભાગમાં અડધો કલાક કે કલાકનો આરામ અને રાતના 4-5 કલાકની ઊંઘ એ પુખ્ત ઉંમરના સ્ત્રી પુરુષોના માટે બસ હોઈને આપણે મજલસમાં બી લાભ લઈ શકીએ છીએ અને પરોળીએ પણ આવી શકીએ છીએ. એના માટે આ બાણું આપણને અટકાવી શકતું નથી. હવે સવાલ છે, આપણે સવાલો પુષ્કળ છે એટલે જવાબો હવે ટૂંકમાં અપાશે. 11:30 આપણે એસેમ્બલી બંધ કરશું, કારણ કે નહીં તો પરોળીએ નહીં અવાય. બેતુલ ખ્યાલના મેમ્બરોની આ એસેમ્બલી છે અને જો પરોળીએ અત્યારે જ આપણે બધું પતાવી નાખીએ અને પરોળીએ જો બેતુલ ખ્યાલના મુખી કામડિયા પાસે હાજરી ન હોય તો કહેશે કે આ તમે એસેમ્બલી સારી ભરી હતી. મૌલાના સુલતાન મહમદ શાહે મોટા કામના ફરમાનોમાં ફરમાવ્યું છે કે પરોળિયાની બંદી વખતે આવી રીતે હાથ રાખીને સુલતાન મહમદ શાહે પોતે હાથ રાખી જમાતને દેખાડતા ફરમાવ્યો. આમાં ફોટો આપ્યો નથી કે હું કહી શકું કે કેમ આવી રીતે હાથ હવે ક્યાં હાથ આવી રીતે બેસો. તો આ ફરમાન મુજબની રીત અથવા બીજી કોઈ જગ્યાએ બંદી વખતે કેવી રીતે બેસવું તે બારામાં જે કાંઈ ફરમાન થયા હોય તે જણાવવા મહેરબાની કરશો. એક સવાલ એ છે. બીજો સવાલ છે, જમાખાને જતા રસ્તામાં ધોવાનો ટાઈમ થઈ ગયો હોય પણ રસ્તામાં મોટર તેમજ બાઇસિકલોનો સખત ઘસ્યો હોય અને ધોવા પડવા છતાં ધોવામાં ધ્યાન રહેતો ન હોય તો પણ રસ્તામાં ધોવા પડવી કે પછી જમાખાને પહોંચી જમાખાને એક મનથી ધોવા પડવી? આ બંને સવાલોના જવાબો મિશનરી અબોલી સાહેબ આપશે.
સવાલ કા જવાબ પહેલે દેતા, ઇમામ કા ફરમાન હૈ વક્ત કો સંભાલને કા. પોને 7 બજે દુઆ કા વક્ત હૈ, મેં અપને ઘર સે નિકલા ઓર રસ્તે કે અંદર મુજે દેરી હો ગઈ, મેં જમાત ખાને નહીં વક્ત પે પહોંચ સકતા. ઇમામ કા હુકમ હૈ કે તુમ દુઆ પઢ લો. સ્વાભાવિક હૈ કે ઇન્સાન કા ખ્યાલ ટ્રાફિક મેં ઓર ચાલ ચલન મેં હો જાયેગા, ઇસલિયે વો મન કી એકાગ્રતા તો નહીં મિલેગી, લેકિન ઇમામ ઉસ ચીજ કો કબૂલ ફરમાતા હૈ. ઇસલિયે ઉસ દિન જો હમારા મન એકાગ્ર નહીં હુઆ હૈ તો ઇમામ ને વો ચીજ હમકો બખ્શ દી હૈ. મગર હમારી કોશિશ યે હોની ચાહીએ કે જમાત કે સાથ હમ દુઆ પડે, યા અગર આપકે પાસ ટાઈમ હૈ, યાની આપ જમાત ખાને હી જા રહે હૈ ઓર રસ્તે મેં દુઆ કા ટાઈમ હો ગયા ઓર આપકો યે ખ્યાલ હૈ કે મેં જમાત ખાને તક પહોંચુંગા તો દુઆ મેં નહીં પહોંચ સકતા, તો ઇમામ યે ફરમાતે હૈ કે દુઆ કે ટાઈમ પે યાદ કરો યે દુઆ કા ટાઈમ હૈ ઓર જમાત ખાને પહોંચ કે મન કો એકાગ્ર કરકે ધ્યાન લગા કે દુઆ પડો ઓર માં બાપ કહેતે હૈ એક તસ્બીહ જ્યાદા નિકાલો ક્યોંકિ તુમને જમાત કે સાથ દુઆ નહીં પડી ઉસકી કઝા કે ફરમાન મેં હૈ. ઇસલિયે એસી જગહ કે જમાત ખાના હમ નહીં જા સકે, જમાત ખાના બહોત દૂર હૈ, હમ એસી જગહ ફસ ગયે હૈ કે જહાં હમ મન એકાગ્ર નહીં કર સકતે, તો હાજર ઇમામ કે ફરમાન મેં હૈ તુમ દુઆ તો પઢ લો ભલે મન એકાગ્ર ના હોવે, કારણ કે તુમ ટાઈમ સંભાળ રહે હો ઓર ફિર જો કે વો ચીજ બખ્શી ગઈ હૈ, લેકિન કભી આપકો મન કી ખુશી ચાહીએ તો ફિર રાત કો જબી ભી ફુરસત મિલે નીંદર સે પહેલે સોને સે પહેલે આરામ સે બેઠ કે એક મન હોકે એક દુઆ ઓર પઢ લો, અચ્છા હૈ ઉસમે કોઈ ખરાબી નહીં. અભી પહેલા સવાલ યે હૈ, બૈતુલ ખ્યાલ કી બૈઠક ઇમામ ને ઇસકે લિયે બહોત સે ફરમાન કિયે હૈ. મેં જબી પહેલી દફા મૌલા કે હુઝૂર મેં ભેજના કે લિયે ગયા, યે દિલ્હી કા મુકામ થા ઓર 1934 થા, 1934 મૌલાના સુલતાન મોહમ્મદ શાહ કુર્સી પર બેઠે થે, હમ લોગ નીચે થે. માં બાપ ને ફરમાયા દેખો મેં તુમકો વો ચીજ દેતા હું કે જો નબીઓ કા રસ્તા હૈ ઓર હર રોજ સુબહ 4-5 બજે કે દરમિયાન તુમ ઇસકે મુતાલિક કોશિશ કરો, ધ્યાન લગાઓ, લેકિન દિન કે વક્ત ભી તુમકા તુમ્હારા ખ્યાલ યહી હોના ચાહીએ કે મેં પરોળીએ ઉઠ કે બંદગી કરું. મતલબ યે કે દિન કે વક્ત ભી તુમકો બંદગી કા ખ્યાલ રહેના ચાહીએ, મેં એસા કામ ના કરું કે રાત કો મેરી બંદગી ખરાબ હો જાય. ફિર હાજર ઇમામ ને مولانا سلطان محمد شاہ نے اپنی یہ رائٹ ہینڈ ایسا کرسی کے جو ہتھا تھا اس کے اوپر رکھ کے ماں باپ اس طرح سے بیٹھے. لیکن ماں باپ کی جو آنکھیں تھی, صاحب نے ہم کو بتایا کہ تم آنکھیں اس طرح سے بند کرو کہ تمہارے دو پاپڑ مل نہ جائیں, یعنی آئی لٹ نیچے کے لٹ کے ساتھ ملے نہیں, بند نہیں ہو جائیں, کھلی رکھو, یعنی نیچے سے ان کو ہوا لگتی رہے, تم کوئی چیز دیکھ نہ سکو لیکن آنکھیں نیچے سے کھلی رہی. اس طرح سے امام نے اپنی آنکھوں کو بند کیا اور ایسا کر کے تم اوسر میں ایسا کر سکتے ہو, تم ایسا کر سکتے ہو کرسی کے اوپر, اگر تم زمین کے اوپر بیٹھے ہو تم اس طرح سے بیٹھو تمہیں آرام ملے. کوئی ایک خاص آسن ہمارے مذہب نے نہیں کہا ہے, یعنی حضرت امام کے فرمانوں کے حساب سے. البتہ مولانا علی شاہ ماں باپ کے زمانے سے پہلے ہمارے پیر شمس و صدر دین وغیرہ بیت الخیال کی عبادتیں دیا کرتے تھے کسی کسی کو, اور اس زمانے کے اندر بیٹھک کرنے کے یوگ کے آسنوں کا طریقہ تھا. یوگیشور کے گنانوں کے اندر اس کی مشکل لفظوں کے اندر بہت سی ایسی خبر ہے, اور مشنری کاراروڑا کو میں بہت دیو کے چھوٹا تھا لیکن مجھے بہت اچھی طرح سے یاد ہے کہ ان کے بیٹھنے کا طریقہ, پیچھے کی جو اسپائن ہے نا پیٹھ, بالکل سٹریچ, بہت سٹریچ, اور ہاتھ کو اس طرح سے رکھ کے پلکی مار کے وہ بیٹھتے تھے, گردن ذرا سی جھکی رہتی تھی. لیکن میگ جی مشنری میں نے ان کو دیکھا نہیں, لیکن میں نے اپنے باپ سے سنا ہے کہ میگ جی مشنری ایک شال لے کے آتے تھے اور وہ اپنی شال کو اس طرح سے باندھتے تھے کہ جو ہم ایسا گھٹنے اٹھا کے بیٹھتے ہیں نا تو آجو باجو میں وہ شال کو لپیٹ لیتے تھے تاکہ گھٹنے سٹرین نہ پڑے اور اپنے آپ اس طرح سے بیٹھے رہیں, اور یہ جو جگہ ہے ٹھوڑی کی چن ہے اس کو بالکل چھاتی کے ساتھ لگا کے اس طرح سے بیٹھ جاتے تھے. یعنی ایسا نہیں ہے کہ یہی آسن ہونا چاہیے, ہم یوگ کے رستے کے اوپر جا کے عبادت نہیں کرنا چاہتے کیونکہ وہ رستہ ایسا ہے کاراروڑا مشنری ہی کر سکتے ہیں. میں ایک چھوٹی سی بات سنا دوں آپ کو, میں نے اپنی آوازوں میں ذکر کیا ہے. مولانا سلطان محمد شاہ آنے والے تھے حسن آباد, سرکار ابھی 5-10 منٹ میں آئیں گے, ابھی 5-10 منٹ میں آئیں گے, لوگ انتظار کر رہے تھے. اتنے میں ماں باپ کا ٹیلی فون آیا کہ میں آدھا کلاک لیٹ ہوں گا. حسن آباد کے پڑسار پہ مشنری سبزلی, پیر سبزلی اور کاراروڑا مشنری, یہ دونوں پڑسار پہ بیٹھ کے بیت الخیال کی چرچا پہ اتر آئے. سبزلی مشنری کا کہنا یہ تھا کیونکہ کاراروڑا جو تھے وہ یوگ کے آسنوں پہ جاتے تھے, سبزلی مشنری یہ کہتے تھے کہ تیرے لیے یہ بالکل ٹھیک ہے, مگر آج کے زمانے کے اندر حضر امام نے لفٹ بنائی ہے, لفٹ میں بیٹھو, چانپ دباؤ, اوپر پہنچ گئے. یعنی یہ لفٹ کا مطلب بخشش, ان کا یہ واد رواد ہوتا تھا. وسل ہوئی حضر امام کے آنے کی تو یہ دونوں اسی ادھورے سبجیکٹ کو چھوڑ کے اٹھ کھڑے ہوئے. کاراروڑا مشنری اٹھ کے آ کے مہمانی جو جماعت کی تھی وہاں سامنے بیٹھ گئے, اور سبزلی مشنری گیٹ کی طرف گئے صاحب کو لینے کے لیے, اور ماں باپ کے ساتھ فرمان سناتے سناتے آئے گا. حسن آباد کی جماعت کی بیت الخیال کی منڈلی کی میں مہمانی تھی. جب صاحب ادھر آ کے بیٹھے تو سبزلی مشنری صاحب کو کہتے ہیں کہ خداوند میرا اور کاراروڑا کا یہ واد ویواد ابھی ہو رہا ہے. ایسا کیا بات تھی, ماں باپ کو عرض کی. کاراروڑا مشنری نے ماں باپ کے سامنے کہا کہ خداوند میری دلیل یہ ہے. سرکار فرمایا دیکھو کاراروڑا, تمہارے جیسا آدمی 1-2 لاکھ میں ایک ہوگا, یہ محنت تم کر سکتے ہیں, سب نہیں کر سکتے. کاراروڑا مشنری اس زمانے میں بھی کہ جب لوگوں کو 1 کلاک کی بندگی ملی تھی, وہ 6 گھنٹے کی رات کو 12 سے صبح 6 بجے بندگی کرتے تھے, ہے کسی کی طاقت؟ دیکھو سبزلی سچا کہتا ہے, آج ہم نے تم کو لفٹ دیا ہے, تم لفٹ میں بیٹھو, بٹن دباؤ, اما تم 7 آسمان پہ پہنچ سکتا ہے. یہ لفٹ کیا ہے, میں وہی بات کہتا ہوں, حضرت امام کی بخشش, ہماری بھاونا, ہمارا پریم, اور جتنا ہم سے بن سکے من کے اخلاص کے ساتھ سنسیئرٹی کے ساتھ ہم اپنے مولا کے لاگنی میں لگ جائیں, باقی سب کام آج کی دنیا میں اس کے اوپر ہے, وہ ہمیں بخششیں دے دیتا ہے. تو دین دارو آج کے واسطے یہ حکم ہے حضرت امام کا, جس طرح آپ کو آرام لگے شریر کو سٹرین مت ڈالو, جس طرح سے آپ کا شریر آدھی پونی کلاک ایک حالت میں رہ سکے, لیکن اس کا یہ مطلب نہیں کہ جماعت خانے کے اندر آ کے آپ بالکل لمبے ہو جاؤ کہ میں اسی طرح سے بندگی کر سکتا ہوں, ایسا نہیں. بیٹھک ہونی چاہیے ریت سر کی, مریادا کی, ادب حشمت کی, لیکن ہم آرام سے اپنے شریر کو رکھیں. بس یہ ہے کوئی خاص آسن لینے کی آج کے زمانے میں امام کا فرمان نہیں ہے.
مشنری ابو لے بہت سنتوش کارک کرے لو ہوئے, ہوئے اے پرشن ہوں مشنری شمسدین نے آپتا نہ چھے سمری ماں اتلوش جے ہم نے کہیوں تے برابر چھے, کوئی آسن نہیں ضرور نہ چھے, سگوڑ શરીર ની જે હોય એ પ્રમાણે આપણને કહેવામાં આવ્યું છે. મેં ઉંદર તમને યાદ હશે એક દાખલો આપ્યો હતો માડાગાસ્કરની જ વાત છે, સંશોધન મિશનરીને પણ ખબર હશે. આપણા કોઈ ભાઈએ 1937 હાજર ઇમામને પૂછ્યું, ઇમામ સુલતાન મહમદને, ખુદાવેન મને લુંબાગો થયો છે સાહેબ, કે કેસા હુઆ? તો કે સાહેબ હું બેઠક ઉપર બેસું છું ત્યારે પ્રાણાયામ કરું છું, એટલે કે ધ્યાન કરે છે ત્યારે શ્વાસ રોકવાની કોશિશ કરે છે. સાહેબે પૂછ્યું તુમકો કિસને કહા? તો સાહેબ પીર સદરદીનને કહા. પીર સદરદીનને બોલાય? તો કે હા સાહેબ, નાભ કમળ ઘટ માય જો સોહંગ ઉઠે ઇંગલા પિંગલા નાર, આ વંકનારની અંદર શ્વાસ રોકવો, આ બધું સખી માફક કેરી વાતને જ્ઞાનની અંદર જે રીત બતાવેલી છે એ એને સાહેબને કહી. સાહેબ કે તો અચ્છા બોલે, જાઓ અભી પી સદર દિન કો પૂછો, ક્યા કરના હું અભી પી સદર દિન કો પૂછો. શું કે સાહેબ દેખો તુમ કેસા ગધા હે, હમ તુમકો જબ લિફ્ટ દે તબ તુમ પી સદર દિન કા ખટારા યાદ કરતે હો. એ વખતના જે માણસો ખટારામાં મુસાફરી કરતા હતા, અત્યારે માણસો એરોપ્લેનમાં મુસાફરી કરે છે. અમે તમને લિફ્ટ આપી છે ત્યારે તમે ઓલી સ્ટાઇલની વાત કરશો એમ નહીં, તમારી અત્યારે લાયકાત જ એવી છે કે યુ કેન હાર્ડલી સિટ ડાઉન ટુ મેડિટેટ, એટલે મેં તમને બહુ જ સ્ટ્રોંગ ડોઝ આપ્યો છે કે જેથી તમે ગમે તેવા આસનથી બેસો તો પણ એ તમને અસર આપી શકે છે. મને જયારે પહેલવેલો આ શબ્દ મળેલો ત્યારે મા બાપે ખુરશી ઉપર બેસી પોતાના હાથ મુબારક આવી રીતે રાખી, આમ આવી રીતે એક્ઝેક્ટલી, અને કઠોળા ઉપર આમ હાથ રાખ્યો, તમે દેખો આહિસ્તા બેસો, પોતે પગ લાંબા કર્યા, પછી પાછો હાથ ઉપર કે જેસા તુમકો ઠીક લાગે, બદન કો રિલેક્સ કરો, ટાઈટ મત રાખો, શરીરને ટાઈટ ન કરો, એને રિલેક્સ રાખો, જેમ તમને ઠીક લાગે એમ બેસો. મતલબ કે આસન સાથે સંબંધ નથી, સ્ટ્રોંગ પાવર છે આપણી પાસે, સ્ટ્રોંગ ડોઝ છે, કેવો ગ્લાસ હોવો જોઈએ એમાં જ દવા પી શકાય એના સાથે સંબંધ નથી, ગ્લાસ હોવો જોઈએ ગમે તે દવા પીવી જોઈએ આ સવાલ છે, અને બેઠક કરવી જોઈએ. એટલે બહુ સંતોષકારક જવાબ આપણને મળી ગયો હોય. બીજો સવાલ હું મિશનરી શમસુદ્દીનને આપું છું અને તે આ છે કે મૌલાના સુલતાન મહમદ શાહે મોટા કામના પ્રમાણમાં ફરમાવ્યું છે કે જો તમે આ જન્મમાં બાતુની બંદગી ન કરી શકો તો જાહેરી બંદગી કરો, અને આવતા જન્મમાં બાતુની બંદગી કરજો. હવે જો એક ઇસ્માઇલી પોતાની હયાતીમાં જો
પહેલા સવાલના જવાબમાં જો કે સવાલ પૂછનારે ફરમાન અધૂરા લખ્યા છે કે મૌલાના સુલતાન મહમદશાહે મોટા કામના ફરમાનોમાં ફરમાવ્યું છે કે જો તમે આ જન્મમાં બાપુની બંદગી ન કરી શકો તો જાહેરી બંદગી કરો, એટલે કે આવું પછી મા બાપનો ફરમાનનો મતલબ એ છે. ફરમાનની અંદર મા બાપે એ પણ ફરમાવ્યું કે તમે તમને જે કામ અથવા બોલ આપીએ છીએ એ અગર જો તમે ન પાડી શકતા હો તમે ઓછું કરાવો પણ કરો. પણ મા બાપે ફરમાવ્યું કે આ કામ ઓછું કરાવવું એ પણ તમારા હકમાં નુકસાની છે, એટલે ઓછું પણ ન કરાવવું જોઈએ. પછી વચ્ચે મા બાપે ફરમાવ્યું કે અગર જો તમે
બાતુની ઇબાદત નથી જ કરી શકતા તો જાહેરી જરૂર કરો, બાતુની આવતા અવતારમાં કરજો, આવતા જન્મમાં કરજો. એટલે આ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે આપણે ઇસ્માઇલી ધર્મશાસ્ત્રો તપાસીએ, ફરમાન મુબારક તપાસીએ, કારણ કે મા બાપનું એ જ મોટા કામમાં ફરમાન છે કે અગર જો આ જન્મની અંદર તમે પોતાનું કામ પૂરું નહીં કરો તો તમને આ જિંદગીની બાદ બીજો શરીર ધારણ કરવો પડશે. અને મા બાપનું એ પણ ફરમાન છે મોટા કામમાં કે આ જન્મની અંદર જો યુક્તિસર આત્માને શરીરથી છૂટો નહીં કરો, એટલે કે આત્માની ઓળખ નહીં મેળવો, તો પછી જયારે દેહ તમારો માટીમાં મળશે આત્માનો પણ સમાવેશ થશે. એટલે કે દેહ માટીમાં સમાવેશ થઈ જશે, આત્મા પણ માટીમાં સમાશે, એટલે કે માટીના બીજા શરીરો ધારણ કરશે. એને કે કીડી મકોડામાં આવી રીતે ફરમાનની અંદર મા બાપે ઉલ્લેખ કર્યો છે. અને પીર મા બાપના જ્ઞાનમાં પણ છે કે વણજી શકો તો વણજો મોરાભાઈ, નહીં કા ખાસો ફોકટ ફેરા. એટલે આ પ્રમાણે ઇસ્માઇલી ધાર્મિક શાસ્ત્રો જીનાનો અને ફરમાનો તપાસતા હું એમ માનું છું કે આપણે જ્યાં સુધી કામ પૂરું ન થાય ત્યાં સુધી ફરીને અવતાર લેવું પડે છે. કોઈ પણ આપણું ધર્મશાસ્ત્ર કે ફરમાન એવું મેં નથી જોયું કે જેમાં આપણને એમ કહેવામાં આવ્યું હોય કે પૂર્ણ જન્મ નથી, પણ પૂર્ણ જન્મ છે એમ કહેવામાં ગણે ઠેકાણે આવ્યું છે. બીજા સવાલનો જવાબ કે મા બાપે ફરમાવ્યું પીર સદરદીન પણ તમારા જેવા માણસ હતા, તમે પણ પીર સદરદીન જેવા થાવ, બલકે તેનાથી પણ આગળ વધો. અહીં હું માનું છું કે પીર સદરદીન જેવા થાવ બલકે તેનાથી પણ આગળ જાઓ, એનો ટૂંકમાં હું એમ મારી માન્યતા પ્રમાણે હું કહી શકું કે મા બાપનું કહેવાનું મતલબ એ હોવું જોઈએ કે અત્યારના જમાનામાં તમારા માટે મેં એવા એવા તમને ચાન્સીસ આપ્યા છે કે પીર સદરદીને એમના જમાનામાં જેટલી ઇમામે જમાનની ખિદમત કરી અને બહુ જ ઊંચે દરજે પહોંચ્યો, તો તમને મેં એવા એવા મોકા આપ્યા છે, ચાન્સીસ આપ્યા છે કે તમે પીર સદરદીનથી ઊંચે જઈ શકો. આગળ વધવાનો મતલબ કે ફનાફિલાથી કઈ આગળ દરજો નથી, પણ પીર સદરદીનથી પણ આગળ વધો એનો મતલબ એમ હોઈ શકે કે પીર સદરદીને ઇમામના માટે જે ખિદમત આપી છે એથી પણ વધારે ખિદમત તમે આપી શકો એવા મેં તમને ચાન્સીસ આપ્યા છે. જેમ સ્કૂલની અંદર બચ્ચા ભણતા હોય 50 માર્ક મળે એ પાસ થયો જાણે, તો ઘણા એવા માણસો છે કે 50માં પાસ થાય છે, કોઈ 70માં પાસ થાય છે, કોઈ 90માં પાસ થાય છે. બધા પાસ સરખા થાય છે, સક્સેસ બધા સરખા થાય છે, પણ માર્ક્સમાં ફરક છે, કોઈના 50, કોઈના 70, તો કોઈના 90. તો કદાચ પીર મા બાપે ફનાફિલાનો દરજો બી પ્રાપ્ત કર્યો, પણ એનો મતલબ અહીં એ થાય છે કે ફનાફિલાથી ઊંચે નથી, પણ ઇમામને જેટલી ખિદમત આપી છે, જેટલી અને સેવા આપી છે એના કરતા પણ વધારે તમે કરી શકો, એટલી એથી પણ તમે આગળ વધી શકો છો અગર તમે ઈચ્છા રાખો તો. આ ફરમાનનો મતલબ મારી માન્યતા પ્રમાણે આ હોવો જોઈએ. આશા રાખું છું કે પૂછનારને જવાબથી સંતોષ થયો. હવે ટાઈમ થઈ ગયો, આ છેલ્લો પ્રશ્ન અને છેલ્લો જવાબ આપણને મળી ચુક્યો અને જે બહુ સંતોષકારક છે. આપણને મિશનરી સાહેબે સમજાવ્યું એ પ્રમાણે આપણા માટે નૂર જોયા સિવાય છૂટકો જ નથી અને એના માટે અવતારો લેવા જ પડશે. એ બાબતમાં હું એક વાસ્તુ તમને કહી દઉં. ઇમામ સુલતાન મહમદ શાહે
પહેલા સવાલના જવાબમાં જો કે સવાલ પૂછનારે ફરમાન અધૂરા લખ્યા છે કે મૌલાના સુલતાન મહમદશાહે મોટા કામના ફરમાનોમાં ફરમાવ્યું છે કે જો તમે આ જન્મમાં બાતુની બંદગી ન કરી શકો તો જાહેરી બંદગી કરો. એટલે કે આ ઉપરથી મા બાપનો ફરમાનનો મતલબ એ છે, ફરમાનની અંદર મા બાપે એ પણ ફરમાવ્યું કે તમે તમને જે કામ અથવા બોલ આપીએ છીએ એ અગર જો તમે ન પાડી શકતા હો તમે ઓછું કરાવો પણ કરો. પણ મા બાપે ફરમાવ્યું કે આ કામ ઓછું કરાવવું એ પણ તમારા હકમાં નુકસાની છે, એટલે ઓછું પણ ન કરાવવું જોઈએ. પણ છેવટે મા બાપે ફરમાવ્યું કે અગર જો તમે બાતુની ઇબાદત નથી જ કરી શકતા તો જાહેરી જરૂર કરો, બાતુની આવતા અવતારમાં કરજો, આવતા જન્મમાં કરજો. એટલે આ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે આપણે ઇસ્માઇલી ધર્મશાસ્ત્રો તપાસીએ, ફરમાન મુબારક તપાસીએ, કારણ કે મા બાપનું એ જ મોટા કામમાં ફરમાન છે કે અગર જો આ જન્મની અંદર તમે પોતાનું કામ પૂરું નહીં કરો તો તમને આ જિંદગીની બાદ બીજો શરીર ધારણ કરવો પડશે. અને મા બાપનું એ પણ ફરમાન છે મોટા કામમાં કે આ જન્મની અંદર જો યુક્તિસર આત્માને શરીરથી છૂટો નહીં કરો, એટલે કે આત્માની ઓળખ નહીં મેળવો, તો પછી
જયારે દેહ તમારો માટીમાં મળશે આત્માનો પણ સમાવેશ થશે. એટલે કે દેહ માટીમાં સમાવેશ થઈ જશે, આત્મા પણ માટીમાં સમાશે, એટલે કે માટીના બીજા શરીરો ધારણ કરશે. એને કે કીડી મકોડામાં આવી રીતે ફરમાનની અંદર મા બાપે ઉલ્લેખ કર્યો છે. અને પીર મા બાપના જ્ઞાનમાં પણ છે કે વણજી શકો તો વણજો મોરાભાઈ, નહીં કા ખાસો ફોકટ ફેરા. એટલે આ પ્રમાણે ઇસ્માઈલી ધાર્મિક શાસ્ત્રો જીનાનો અને ફરમાનો તપાસતા હું એમ માનું છું કે આપણે જ્યાં સુધી કામ પૂરું ન થાય ત્યાં સુધી ફરીને અવતાર લેવું પડે છે. કોઈ પણ આપણો ધર્મશાસ્ત્ર કે ફરમાન એવું મેં નથી જોયું કે જેમાં આપણને એમ કહેવામાં આવ્યું હોય કે પૂર્ણ જન્મ નથી, પણ પૂર્ણ જન્મ છે એમ કહેવામાં ગણે ઠેકાણે આવ્યું છે. બીજા સવાલનો જવાબ કે મા બાપે ફરમાવ્યું કે સદરદીન પણ તમારા જેવા માણસ હતા, તમે પણ પીર સદરદીન જેવા થાવ, બલકે તેનાથી પણ આગળ વધો. અહીં હું માનું છું કે પીર સદરદીન જેવા થાવ બલકે તેનાથી પણ આગળ જાઓ, એનો ટૂંકમાં હું એમ મારી માન્યતા પ્રમાણે હું કહી શકું કે મા બાપનું કહેવાનું મતલબ એ હોવું જોઈએ કે અત્યારના જમાનામાં તમારા માટે મેં એવા એવા તમને ચાન્સીસ આપ્યા છે કે પીર સદરદીને એમના જમાનામાં જેટલી ઇમામે જમાનની ખિદમત કરી અને બહુ જ ઊંચે દરજે પહોંચ્યો, તો તમને મેં એવા એવા મોકા આપ્યા છે, ચાન્સીસ આપ્યા છે કે તમે પીર સદરદીનથી ઊંચે જઈ શકો. આગળ વધવાનો મતલબ કે ફરનાફિલાથી કાંઈ આગળ દરજો નથી, પણ પીર સદરદીનથી પણ આગળ વધો એનો મતલબ એમ હોઈ શકે કે પીર સદરદીને ઇમામના માટે જે ખિદમત આપી છે એથી પણ વધારે ખિદમત તમે આપી શકો એવા મેં તમને ચાન્સીસ આપ્યા છે. જેમ સ્કૂલની અંદર બચ્ચા ભણતા હોય 50 માર્ક મળે એ પાસ થયો જાણે, તો ઘણા એવા માણસો છે કે 50માં પાસ થાય છે, કોઈ 70માં પાસ થાય છે, કોઈ 90માં પાસ થાય છે. બધા પાસ સરખા થાય છે, સક્સેસ બધા સરખા થાય છે, પણ માર્ક્સમાં ફરક છે, કોઈના 50, કોઈના 70, તો કોઈના 90. તો કદાચ પીર મા બાપે ફરનાફિલાનો દરજો બી પ્રાપ્ત કર્યો, પણ એનો મતલબ અહીં થાય છે કે ફરનાફિલાથી ઊંચે નથી, પણ ઇમામને જેટલી ખિદમત આપી છે, જેટલી એને સેવા આપી છે એના કરતા પણ વધારે તમે કરી શકો, એટલી એથી પણ તમે આગળ વધી શકો છો અગર તમે ઈચ્છા રાખો તો. આ ફરમાનનો મતલબ મારી માન્યતા પ્રમાણે આ હોવો જોઈએ. આશા રાખું છું કે પૂછનારને જવાબથી સંતોષ થયો. હવે ટાઈમ થઈ ગયો, આ છેલ્લો પ્રશ્ન અને છેલ્લો જવાબ આપણને મળી ચુક્યો અને જે બહુ સંતોષકારક છે. આપણને મિશનરી સાહેબે સમજાવ્યું એ પ્રમાણે આપણા માટે નૂર જોયા સિવાય છૂટકો જ નથી અને એના માટે અવતારો લેવા જ પડશે. એ બાબતમાં હું એક વાસ્તુ તમને કહી દઉં. ઇમામ સુલતાન મહમ્મદ શાહે આપણને શું કહ્યું છે, એક સ્ટડી ગ્રુપના ડિસ્કશનના માટે ઇમામ સુલતાન મહમ્મદ શાહે કાગળ લખીને જવાબ આપ્યો હતો કે ઇસ્માઇલીના માટે આગળ જ વધવાનું છે, એને પાછળ હટવાનું નથી. પોતાના ઇમામ સાથેના કોમ્યુનિયનમાં એને આગળ વધવાનું છે, પાછળ હટવાનું નથી. પણ જે લાઈફ હિયર આફ્ટરની છે, એટલે અત્યાર પછીની જિંદગી જે છે, દેટ ઇઝ નોટ નેસેસરીલી ઓન ધીસ અર્થ. આ વસ્તુ યાદ રાખજો. મા બાપે લખ્યું કે આ દુનિયામાં જ ફરી તમારે આવવાનું છે એવું કઈ ચોક્કસ નથી. જેને ધ લોટ્સ ઓફ વર્લ્ડ, ધેર ઇઝ ગ્રેટ યુનિવર્સ એન્ડ ધીસ વર્લ્ડ ઇઝ વન ઓફ ધ મેની વર્લ્ડ. ધ યુનિવર્સ ઇઝ ગ્રેટ અને એવી કઈક દુનિયાઓ છે, આ દુનિયામાં જ તમને પાછું આવવાનું થાય એવું કઈ ચોક્કસ નેસેસરીલી નિર્માણ થયેલું હોતું નથી. એટલે તમારે અહીંયા બંદી કરવાની છે કે એવા સારા કાર્યક્રમ કરો કે તમે ફિરસ્તા જેવા થાઓ અને પછી જેમ ફિરસ્તા હો આખો વખત ઇબાદત કરે છે તેમ તમે આવતી જિંદગીમાં ઇબાદત કરી શકો. શું તમને કહેવામાં આવ્યું છે અને શું થવાનું છે એ બધાનો આધાર આપણા પોતાના કાર્યક્રમ ઉપર રહે છે, કે જે જવાબ ઘણો યોગ્ય હતો. અને તે સદરદીનથી આગળ વધવાનો જે ખુલાસો એમણે કર્યો એ તો બહુ જ એક્સેલન્ટ છે. કે દાખલા તરીકે જે ખિદમતો પીર સદરદીને કરી એવી ખિદમતો ડુ યુ મીન ટુ સે કે આપણામાંથી કોઈ કરી શકશે? યસ. મા બાપે દાખલો આપ્યો છે ફરમાનમાં કે પીર સદરદીન જેવા ચાન્સીસ તમારામાંના બે ખોજાઓને મળ્યા હતા. સાહેબને હું ધારું છું, ભૂલતો ન હું તો
કાઉન્ટ અબ્દુલ્લા હસન ગાંધી અથવા તો કાઉન્ટ હસન કાસમ લાખા, એ આ બંનેની હાજરીમાં એમને સવાલ પૂછ્યો હતો ઇમામ સુલતાન મુશાને ઝ્યુરિકમાં કે ખુદાવન, તે સદરજીને એવા શું કામ કર્યા હતા કે જેમને આવો મોટો દરજ્જો મળ્યો? મા બાપે કહ્યું કે તે સદરજી જૈસા દો ખોજા લોકો ચાન્સ મિલા એન્ડ બોથ ઓફ ધેમ લોસ્ટ ઇટ. વન વોઝ સર કરીમભાઈ ઇબ્રાહીમ એન્ડ અધર વોઝ અલીદીના વિશ્રામ ઓફ આફ્રિકા. આ બે ની ચાન્સીસ મળ્યા છે પી સદરદીન જેવા જ. દેટ મીન્સ કેન યુ કમ્પેર બોસ? કોઈ કમ્પેરિઝન છે? બે ની ઇબાદત બનજી અમાલ એમાં ક્યાંય સરખામણી દેખાય છે? નહીં. પણ ઇમામે જમાને જે અલીદીના વિશ્રામને ખિસ્મત આપી હતી કે કાઠિયાવાડથી મારા 5000 મોમનાઓને તેરાવી, મોમનાઓને, અને અહીંયા જમીનો અપાવ, જમીન પુષ્કળ છે પણ એને અહીંયા તું વસાવ, તો આજે ઇસ્ટ આફ્રિકાની અંદર સારામાં સારો મુલક ઇસ્માઇલીઓના હાથમાં હો, જે 30 સદરદીનથી પણ વધારે ની ખિસ્મતની વાત હતી. બલકે એક જાતની એવી ગવર્મેન્ટ જેવી પરિસ્થિતિ ઇસ્માઇલીઓની આ મુલકની અંદર પેદા થઈ ગઈ હોત જો ખેતીવાડીની અંદર 5-10 હજાર ઇસ્માઇલીઓ હોત. કેન યુ ગેસ ઇટ? ધારી શકાય છે કે એક બાજુ પીસદરદીનની ઇબાદત, એમના અમાલ અને એમના કાર્ય, અને બીજી બાજુ ફકત અલીદીના વિશ્રામનું 5-10 હજાર મોમના ખોજાઓને આ મુલકમાં ઇમિગ્રન્ટ કરવાનું 1905માનું કાર્ય, એ બેયની હાજરીમાં અમે સાથે સરકાવ્યા. જે ખુલાસો મિશનરી શમસુદ્દીન આપણને કર્યો કે આપણી અત્યારની ખિસ્મતોને એટલું બધું મોટું કરમ બક્ષિસથી ઇમામ સ્વરૂપ આપે છે કે એ સદરદીનથી પણ, એની ખિસ્મતોના દરજાથી પણ, આપણી નાનકડી ખિસ્મતોને પણ ઇમામ આગળ વધારી શકે છે. દેટ વોઝ વેરી સેટિસ્ફેક્ટરી. બહેનો ને ભાઈઓ, નાનદાર મુખ્ય કામલિયા સાહેબો, અમે ઇસ્માઇલ એસોસિએશન તરફથી આપ સર્વને અત્રે આવડી મોટી સંખ્યામાં પધારી શાંતિપૂર્વક આ એસેમ્બલીના વિવેચનો સાંભળ્યા તે માટે પ્રથમ આપ સર્વનો આભાર માનીએ છીએ. બીજું, પેનલના મિશનરી સાહેબો, મિશનરી આબોલીભાઈ અને મિશનરી શમસુદ્દીનભાઈએ બહુ જ તકલીફ લઈ અને બહુ જ રસપૂર્વકના જે જવાબો આપણને આપ્યા છે, જેની અહીંયા નોંધ થઈ છે કે જેથી કરીને આપણે આવતીકાલે બારે જઈને એમાં કાંઈ પણ ઓછું હતું કહી શકવાના નથી, કારણ કે એની અહીંયા ટેપ છે. અને આપણને જે જવાબોથી સંતોષ થયો અને આપણો સુખદ ટાઈમ પાસ થયો એટલું જ નહીં પણ આપણને ઘણું જાણવાનું મળ્યું, એના માટે એ બંને સાહેબોનો પણ હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. તેમજ નામદાર બેતું ખ્યાલ મંડળીના મુખી કામળિયા સાહેબ ઉપાંગાના, જેમણે આજે આ સભાને રિફ્રેશમેન્ટ આપવાની જે ઉમેદવારી કરેલી છે કે જે રિફ્રેશમેન્ટ હમણાં આ એસેમ્બલી બરખાસ્ત થતા નીચે આપણને પીરસવામાં આવશે, તેના માટે પણ એસોસિએશન તરફથી હું એમનો ઘણો ઘણો આભાર માનું છું. મૌલા પાસે દુઆ ગુજારી કરું છું કે મૌલા એમને હંમેશા દિન અને દુનિયામાં આવા સારા કાર્યો કરવાની આવડા હિંમત બક્ષે. બહેનો અને ભાઈઓ, આપણો કાર્યક્રમ આજનું પૂરું થાય તે પહેલા મિશનરી અબોલી સાહેબ 1 મિનિટ બોલવાની રજા માગે છે, એટલે બોલી દે, પછી હું ઉપસંહાર કરીશ.
બેતુલ ખ્યાલ કે મુખી સાહેબ ઓર કામળિયા સાહેબ કી તરફ સે મેં ઇસ્માઇલી એસોસિએશન કા ઓર ખાસ કરકે રાય સાહેબ શમસુદ્દીન કા બહોત આભાર માનતા હું કે જિન્હોને બેતુલ ખ્યાલ કે મુખી સાહેબ ઓર કામળિયા સાહેબ કી ઇસ અરદાસ્ત કો કબૂલ કિયા ઓર એસી અચ્છી આજ કી ખાસ કરકે બેતુલ ખ્યાલ કે વિષય કે ઉપર જો એસેમ્બલી કી ચર્ચા વગેરે હુઈ હૈ ઉસમે ઇન્હોને મહેનત કી ઓર ઉનકી અરજ કો કબૂલ કિયા, વો બહોત બહોત શુક્રિયા અદા કરતે હૈ.
હવે આપણે આભારનું પિષ્પેષણ બંધ કરી અને મુખ્ય વાત હું કંઈક કહેવા જતો હતો એ ભૂલાઈ ગઈ. સાહેબ, ઇન્શાલ્લાહ ભવિષ્યમાં, હા અત્યારે ઘણા સવાલોના જવાબો આપવાના રહી ગયા છે, એટલે ભવિષ્યમાં ટાઈમના અભાવે ફરીને આવો જો ઇન્ટરેસ્ટ હશે તો આપણે જરૂર બીજી એસેમ્બલી પર બોલાવશું કે જેની અંદર મર્યાદિત અને આજે બહુ મજાના સુંદર સવાલો આવ્યા છે, એ પ્રકારની ઉત્કંઠાવાળા સવાલો આવશે તો આપણને ઘણું એમાંથી ચર્ચા કરીને જાણવાનું મળશે. દરેક મત જે અપાય છે તે ઇન્ડિવિજ્યુઅલ પોતાનું અંગત મત છે, એની મહેરબાની કરી સૌએ નોંધ લેવી.
એનો અર્થ એ નથી કે આપણા ધર્મનો જે મિશનરી બોલી અથવા મિશનરી સમસુદ્દીન અથવા તો હું જે કઈ બોલ્યા તે આપણા ધર્મનો સ્થાપિત સિદ્ધાંત છે એવું કઈ પણ નથી. આ આપણો અંગત મત સેક્સ અને ફરમાનો સાથે મૂકવામાં આવેલો છે. હવે મૌલા પાસે દુઆ ગુજારી કરી, મૌલા આપણને સૌને હકીકતી સમજ આપે, ઈમાનની સલામતી આપે, મૌલા આપણને એમના નૂરી દીદાર નસીબ કરે, મૌલા આપણને દસોન સુકરીતે પૂરા રાખે, મૌલા આપણી જમાતને સમસલા હેત મોહબતે ક્લાસ આપે, મૌલા આપણી જમાતને જાન માલ હાલ ઓલાદ અને ઈમાનમાં બરકત આપે, વેલો વેલો પધારી પોતાના જાહેરી નૂરાની દીદાર નસીબ કરે. હાય જિંદા કાયમ પાયા સલવાત કરો.